એકત્ર શ્રુતિ સંવાદમાં સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક રસપ્રદ પાસા પર નજર કરવાના છીએ.
હા, ખાસ કરીને ટૂંકી વાર્તાના સ્વરૂપ પર.
બરાબર. આપણી પાસે સુરેશ જોશીનો એક ખૂબ જ જાણીતો લેખ છે, ટૂંકી વાર્તા, પ્રયોગ, પ્રતિક્રિયા અને રસાનુભવ. એમાંથી આપણે કેટલાક મુદ્દાઓ પર વાત કરીશું.
ચોક્કસ. આ લેખ ખરેખર બહુ મહત્વનો છે એ સમજવા માટે કે ગુજરાતી ટૂંકી વાર્તામાં એક સમયે જે નવા પ્રયોગોનો દોર ચાલ્યો,
હા,
એ પછી એની સામે કેવી પ્રતિક્રિયા આવી, અને વાચકનો જે અનુભવ છે, જેને આપણે રસાનુભવ કહીએ, એના પર આ બધાની શી અસર પડી.
એટલે આજનો આપણો હેતુ સુરેશ જોશીના એ વિચારોને ઊંડાણપૂર્વક સમજવાનો છે. ચલો ત્યારે શરૂ કરીએ.
બિલકુલ. સુરેશ જોશી, આપ જાણો છો એમ, ગુજરાતી સાહિત્યના બહુ મોટા ગજાના વિવેચક અને સર્જક હતા, અને ટૂંકી વાર્તા વિશે એમના જે વિચારો છે એ ખરેખર બહુ સૂક્ષ્મ અને મને લાગે છે કે આજે પણ પ્રસ્તુત છે.
હા, એમના વિશ્લેષણમાં ઊંડાણ હોય છે.
આ લેખમાં તેઓ એ સમયની વાત કરે છે જ્યારે શું કહેવાય, ટૂંકી વાર્તામાં પ્રયોગો જાણે ચરમસીમા પર હતા, કંઈક નવું કરવાની હોડ લાગી હતી, અને પછી અચાનક જાણે ગાડી રિવર્સમાં ગઈ, એની સામે એક પ્રકારની પ્રતિક્રિયા શરૂ થઈ.
એટલે લેખની શરૂઆત જ કેટલાક સવાલોથી થાય છે, નહીં, જે આખી દિશા નક્કી કરે છે.
હા, એ સવાલો બહુ માર્મિક છે. જોશી પૂછે છે કે પેલો પ્રયોગશીલતાનું જુવાળ, એ જે મોજું આવ્યું હતું, એ શું હવે ઓસરી ગયું છે?
અને પેલો જે ફોર્મ પર ભાર હતો, રૂપરચના પર, એ શું ઓછો થઈ રહ્યો છે?
બરાબર. શું હવે ખાલી વાર્તા કહેવા પર, એટલે કે સ્ટોરી ટેલિંગ પર જ વધુ ધ્યાન અપાઈ રહ્યું છે?
અને સૌથી મહત્વનો સવાલ કે શું વાર્તાકાર ફરી વાચકો તરફ વળી રહ્યો છે? પેલી વાચકાભિમુખતાવાળી વાત આ સવાલો જ બતાવે છે કે કંઈક મોટું પરિવર્તન ચાલી રહ્યું હતું એ સમયે.
ચોક્કસ. આ પ્રશ્નો જ આખા મંથનની ભૂમિકા બાંધે છે. જોશી સમજાવે છે કે કોઈપણ સાહિત્ય સ્વરૂપનો વિકાસ છે ને, એ કંઈ સીધી લીટીમાં નથી થતો, એમાં ભરતી ઓટ આવે.
હા, મોટા ફાળ ભરાય પછી થોડી મંદ ગતિ આવે.
બરાબર. શરૂઆત સામાન્ય રીતે કેવી હોય તો કે થોડાક બહુ શક્તિશાળી પ્રતિભાશાળી સર્જકો હોય, એ લોકો કંઈક નવું ચિંધે, નવું પ્રસ્થાન કરે,
પણ તરત એમને સ્વીકારવામાં નથી આવતા, ખરું ને? મોટા ભાગે તો પેલું સમકાલીન વિવેચન,
હા, એ શંકાની નજરે જુએ કે આ તો બહારથી લાવેલું છે, પરદેશી પ્રભાવ છે,
અથવા પેલે જૂની માંગણી, આપણા તળના જીવનનું પ્રતિબિંબ પાડો.
બરાબર, તળભૂમિના જીવનનો આગ્રહ. પણ જોશી કહે છે કે જે સાચા સર્જકો છે, જેમણે ઉત્તમ સાહિત્ય વાંચ્યું છે, જેમની સૂઝ કેળવાયેલી છે, એ આવા વિરોધ વચ્ચે પણ
સામે પ્રવાહે તરીને,
હા, સામે પ્રવાહે તરીને નવો અભિગમ સ્થાપિત કરી દે છે. એ માત્ર નકલ નથી કરતા, પણ પેલા પ્રભાવોને પચાવીને કંઈક મૌલિક સર્જે છે.
અહીં સુધી તો બરાબર છે. નવીનતા આવી, વિરોધ થયો, શ્રેષ્ઠ સર્જકોએ એને સ્થાપિત કરી, પણ પછી જે થાય છે એના વિશે સુરેશ જોશી જે કહે છે એ બહુ રસપ્રદ છે અને કદાચ થોડું ચિંતાજનક પણ.
હા, અને આ સમજવા જેવું છે. જોશી કહે છે કે જ્યારે આ નવું આંદોલન, આ નવી સ્ટાઇલ થોડી પ્રતિષ્ઠા પામે, ચર્ચામાં આવે, ત્યારે એક બીજો વર્ગ આવે છે.
કોણ?
એવા સર્જકો જેમની પાસે કદાચ પેલા શરૂઆતના સર્જકો જેટલી શક્તિ કે મૌલિકતા ન હોય, પણ મહત્વાકાંક્ષા ખૂબ હોય, એમને પણ નવીન ગણાવવું હોય, સમય સાથે ચાલવું હોય,
એટલે એ લોકો પણ પ્રયોગ કરવા માંડે.
હા, પણ એમના પ્રયોગ કેવા હોય? એ મૂળ પ્રેરણા કે નવી દ્રષ્ટિને બદલે જે સફળ થયેલી કૃતિઓ છે એના બાહ્ય લક્ષણોનું અનુકરણ કરવા લાગે.
ઓ, જાણે રેસિપી ફોલો કરતા હોય એમ, કે ભાઈ આમ આમ કરવાથી નવીન વાર્તા બને.
બરાબર. એ જ સુરેશ જોશી આને કહે છે, રચના રીતિના અમુક લક્ષણો તારવી લેવા, જેમ કે કોઈ ખાસ કથન રીતિ, પ્રતીકોનો ઉપયોગ, વાક્યરચના, એનું યાંત્રિક અનુકરણ,
પણ એમાં પેલી અંદરની સચ્ચાઈ, પેલી અનુભૂતિ ન હોય.
બિલકુલ. પરિણામ, ધીમે ધીમે બજારમાં એવી રચનાઓ વધતી જાય જે નિષ્પ્રાણ લાગે, જેમાં પેલી રસવૃત્તિ ન જાગે, ખાલી ટેકનિકલ કસરત જેવી. જોશી આને બહુ સચોટ શબ્દ વાપરે છે, ગતકડા.
ગતકડા, વાહ, કેટલો યોગ્ય શબ્દ! જાણે જાદુગરની નકલ કરતો હોય, પણ હાથ ચલાકી જ આવડતી હોય, જાદુ નહીં. અને જોશી કહે છે કે ગુજરાતી ટૂંકી વાર્તા આવા તબક્કામાંથી પસાર થઈ છે.
હા, અને આ ગતકડાનો જ્યારે અતિરેક થયો, ત્યારે સ્વાભાવિક રીતે જ એક પ્રતિક્રિયા આવી.
વાચકો થાકી ગયા હશે, કંટાળી ગયા હશે આવા લખાણોથી.
બરાબર, હેપતાઈ ગયા.
હા,
અને વિવેચન પણ, જે કદાચ સાચાર પ્રયોગો વખતે પણ શંકા કરતું હતું, એ આ ગતકડા માટે તો બિલકુલ સહાનુભૂતિ નહોતું ધરાવતું.
તો આ બધાનું પરિણામ શું આવ્યું?
પરિણામે આવ્યું કે કેટલાક સાહિત્યકારોએ અવાજ ઉઠાવ્યો. એમણે કહ્યું કે ભાઈ બહુ થયું, ચલો આપણે ફરીથી વાર્તાને વાચકાભિમુખ બનાવીએ.
એટલે કે વાચક સમજી શકે, એની સાથે જોડાઈ શકે એવી વાર્તાઓ લખીએ, વાચકને કેન્દ્રમાં લાવીએ.
હા, ઉપરથી જોતા આ વાત સાચી લાગે, પણ જોશી આની પાછળ એક જોખમ જુએ છે.
શું જોખમ? વાચક માટે લખવું એમાં શું ખોટું?
ખોટું નથી, પણ જોશીનું અવલોકન એ છે કે આ વાચકાભિમુખતાની વાત કરનારા મોટાભાગના લોકો પછી સાહિત્યિક ગુણવત્તાના ઊંચા ધોરણો, રચનારીતિની સૂક્ષ્મતા, પેલી કલાત્મકતા, એનો ઝાઝો આગ્રહ નથી રાખતા.
એમનો ભાર શેના પર હોય છે?
એમનો ભાર હોય છે સમકાલીન જીવનની અનુભવજન્ય અભિજ્ઞતા પર. એટલે કે વાર્તામાં જીવનના જાણીતા અનુભવો હોય, સમસ્યાઓ હોય, ઘટનાઓ હોય, જે વાચકને પોતાનું લાગે.
અને કદાચ એ લોકો એ ભૂલી જાય છે કે અનુભવ પોતે સાહિત્ય નથી, અનુભવને કલાત્મક રીતે ઢાળવો પડે, એની રૂપાંતરની પ્રક્રિયા થાય ત્યારે સાહિત્ય બને. જોશી આ શબ્દ વાપરે છે ને?
બરાબર, એ રૂપાંતરની પ્રક્રિયાનું મહત્વ એ લોકો સ્વીકારવા તૈયાર નથી હોતા. જાણે કે જીવનની ફોટોકોપી ઉતારી દેવી જ પૂરતું છે.
પણ અહીં બીજો એક વિરોધાભાસ પણ છે, જે તમે હમણાં કહ્યો.
હા, જોશી નોંધે છે કે એક તરફ આ પ્રયોગો સામે પ્રતિક્રિયા છે, સરળતાની વાત છે, પણ બીજી તરફ સાહિત્ય જગતમાં હજી પણ નવી રચના રીતિનો પ્રયોગ કરવો એ પ્રતિષ્ઠાની નિશાની ગણાય છે.
ઓ, એટલે કે એક બાજુ સરળ બનો એમ કહેવાય, અને બીજી બાજુ નવીન દેખાવા માટે પ્રયોગ કરવાનો મોહ પણ છૂટે નહીં. આ તો કેવી સ્થિતિ!
હા, અને આનો રસ્તો પછી ઓછી સર્જનશક્તિવાળા લેખકો શું કાઢે? જે પ્રયોગો પહેલાં થઈ ચૂક્યા છે, જે કદાચ હવે જૂના પણ થઈ ગયા છે, એને જ ફોલો કરે.
અને એમ કરવાથી તેઓ જાણ્યા જાણીએ પેલા મૂળ પ્રયોગો પાછળના જે વિચારો હતા ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશેના,
હા, એના જે ગૃહિતો હતા તેને સ્વીકારી લેતા હોય છે, પણ એમાં કંઈ નવું નથી હોતું.
તો આનાથી થયું શું? સ્વરૂપ વિશેની ચર્ચા કંઈ આગળ વધી?
જોશીના મતે ખાસ નહીં. સ્વરૂપ વિશે કોઈ નવો વિચાર કે ઊંડાણ ન દેખાયું, પણ થયું એવું કે વાચકોનો નામ લઈને અથવા જીવનલક્ષી હોવાનો દાવો કરીને જોશીના શબ્દો છે જીવનાભિમુખતાનો પુરસ્કાર કરીને પેલી સરળ સીધી સાદી જાણીતી કથન શૈલીને જ એક નવા અભિગમ તરીકે સ્વીકારી લેવામાં આવી.
એટલે પ્રયોગશીલતા સામેની પ્રતિક્રિયાએ આ સરળતાને જાણે કે માન્યતા આપી દીધી.
બરાબર.
અને અહીં આપણે ફરી પેલા મૂળભૂત સવાલ પર આવીએ છીએ. મને લાગે છે કે આ જોશીના લેખનું કેન્દ્ર છે કલા વિરુદ્ધ અનુભવનું સીધું પ્રતિબિંબ. શું ખાલી જીવનના પાસા બતાવી દેવાથી, અનુભવનું વૈવિધ્ય બતાવવાથી વાર્તા કલા તરીકે સારી બની જાય ખરી?
આ જ મુખ્ય પ્રશ્ન છે. જોશી બહુ સ્પષ્ટ પૂછે છે, માની લો કે વાર્તામાં અનુભવનું સત્ય છે, રિયાલિટી છે, પણ શું એ રસકીય સામગ્રી બનીને આવે છે? એટલે કે શું એ વાચકના મનમાં પેલો રસાનુભવ જગાડી શકે છે? સૌંદર્યનો આનંદ, વિચારની ઉત્તેજના, ભાવનું વહન, એ બધું.
અને જો એ વાર્તા ખાલી બારીકાઈથી કરેલા નિરીક્ષણની વિગતો જ આપ્યા કરે, જાણે કોઈ રિપોર્ટ હોય, પણ અનુભવ પાછળની જે ગૂઢતા છે, જટિલતા છે, જે અસ્પષ્ટતા છે, જોશી જેને સંદિગ્ધતા કહે છે, એને જો પકડી ન શકે તો પછી એ ઊંડો રસાનુભવ ક્યાંથી કરાવે?
બરાબર, કદાચ ન જ કરાવી શકે. અને જોશી આમાં એક બીજો મુદ્દો ઉમેરે છે. એ કહે છે કે સામાન્ય રીતે કથા સાહિત્ય માટે, એટલે કે વાર્તા નવલકથા માટે, લોકો કવિતા જેટલી કડક અપેક્ષા નથી રાખતા.
હા, કવિતા પાસે આપણે ભાષાની ચોકસાઈ, રચનાની કલાત્મકતા વધુ માગીએ છીએ.
જ્યારે કથા સાહિત્યમાં જો વાર્તા જીવાતા જીવનને ઠીક ઠીક રીતે બતાવી દે, તો ઘણા વાચકો અને અમુક વિવેચકો પણ સંતોષ માની લે છે. એટલે કે કન્ટેન્ટને ફોર્મ કરતાં વધુ મહત્વ આપવાનું વલણ રહે છે.
આખી વાતનો નિચોડ એવો નીકળે કે એક સમયે પ્રયોગો થયા, એણે ટૂંકી વાર્તાની શક્યતાઓ બતાવી, રૂઢિગત રીતે ન લખાય એવી વાર્તાઓ આવી, જૂની શૈલીમાં પણ નવું કરવાનો પ્રયત્ન થયો, કાવ્યતત્વ પણ આવ્યું, કદાચ ક્યારેક વધુ પડતું પણ થયું હશે.
હા, એ તબક્કામાં ઘણી દિશાઓ ખુલી હતી, પણ પછી જે પ્રતિક્રિયા આવી એમાં આ બધું પાછળ રહી ગયું. ખાસ કરીને ભાષા પર જે મહેનત થવી જોઈએ, જે ઝીણવટ જોઈએ, જે કવિતામાં તો હોય જ છે,
એ ટૂંકી વાર્તામાં ઓછી થઈ ગઈ.
હા, વાર્તાનો વિકાસ પછી બહુ સીધી લીટીમાં થતો જોવા મળ્યો, સરળ, સ્પષ્ટ
અને પેલા જટિલ અનુભવોને વ્યક્ત કરવા માટે ભાષાના બંધારણ સાથે, વાક્યરચના સાથે, જેને જોશી પદવિન્યાસ કહે છે, એની સાથેના પ્રયોગો ઓછા થઈ ગયા.
બરાબર. એટલું જ નહીં, વાર્તામાં કાવ્યત્વનો અર્થ પણ બહુ સીમિત કરી દેવાયો. જાણે કાવ્યત્વ એટલે ખાલી અલંકારો વાપરવા, ભારેખમ શબ્દો વાપરવા.
ઓહ, એટલે વાર્તાને કાવ્યની જેમ સૂક્ષ્મ રીતે સમજવાની અને માણવાની વાત જ બાજુ પર મુકાઈ ગઈ. આ તો વાર્તા છે, કવિતા નથી એમ કહીને.
હા, જાણે એવો સહેલો રસ્તો લઈ લીધો.
આ સાંભળીને સુરેશ જોશીનો જે અફસોસ છે એ સ્પષ્ટ સમજાય છે. એવું લાગે છે કે આ પ્રયોગોનો આખો તબક્કો, એની સિદ્ધિ, એની મર્યાદા, એની બરાબર ચર્ચા થાય, એમાંથી કંઈક શીખવા મળે એ પહેલાં જ
જાણે વિવેચને પાનું જ ફેરવી નાખ્યું, એ ચર્ચા જ બંધ કરી દીધી.
અને એની સાથે પેલો મૂળ વિચાર પણ ભૂલાઈ ગયો કે જો ભાષા પર પૂરી રસકીય સભાનતાથી કામ ન થાય તો કલાકૃતિ તરીકે વાર્તા નબળી પડે, ભલે પછી એમાં ગમે તેટલું જીવન ભર્યું હોય.
બરાબર, આ જ એમનો મુખ્ય ખેચ છે.
અને આપણે ફરી ત્યાં જ આવીએ. શા માટે આપણે વારંવાર સાહિત્યના ફોર્મ, એની રચના રીતિ, એની રસાનુભવ કરાવવાની શક્તિ પરથી ધ્યાન હટાવીને ખાલી કન્ટેન્ટ, વિષયવસ્તુ પર આવી જઈએ છીએ? શા માટે પેલી નિરૂપણની સૂક્ષ્મતાનો આગ્રહ છોડી દઈએ છીએ?
જોશી આનો સીધો જવાબ આપવાને બદલે પોતાનો મત દ્રઢપણે રજૂ કરે છે. એ કહે છે કે જે સાચા, ઊંચી કલાત્મકતાવાળા પ્રયોગો થાય છે એ કંઈ જાણી જોઈને વાચકથી દૂર ભાગવા માટે નથી થતા. કોઈ સારો સર્જક એવું વિચારીને નથી લખતો કે કોઈને સમજણ ન પડવી જોઈએ.
એ તો પોતાની અનુભૂતિને સૌથી સાચી રીતે કહેવા મથે છે, અને એ માટે કદાચ નવી રીત શોધવી પડે.
બરાબર. એટલે જોશી કહે છે કે સમસ્યા કદાચ વાચકની સમજમાં હોય, પણ એનો ઉકેલ કલાકૃતિનું સ્તર નીચે લાવવામાં નથી.
એમનો ઇશારો એ તરફ છે કે જેમ આપણે કવિતા સમજાવવા પ્રયત્ન કરીએ છીએ, વાચકને તૈયાર કરીએ છીએ,
હા, તેમ જો ટૂંકી વાર્તાનો પણ આસ્વાદ સમજપૂર્વક, પૂર્વગ્રહ વગર કરાવવામાં આવે તો જે સાહિત્ય રસિક વાચક છે એ ચોક્કસ ઊંચી, ભલે થોડી જટિલ લાગતી વાર્તાને પણ માણી શકે, એની કદર કરી શકે.
એટલે વાચકની કેળવણી પણ જરૂરી છે. આ બહુ અગત્યનો મુદ્દો છે. સ્તર નીચે લાવવાને બદલે વાચકને ઉપર લઈ જવો.
બિલકુલ, આ જ જોશીનો આગ્રહ છે. આવા પ્રયત્નો કરવાને બદલે જો આપણે કહી દઈએ કે આવું તો કોણ વાંચશે, અને વાર્તાને સાવ સહેલી બનાવી દઈએ, તો એ સાહિત્ય માટે સારું નથી, એક જાતની બૌદ્ધિક આળસ છે.
અને અહીં વિવેચનની ભૂમિકા બહુ મોટી આવી જાય છે.
ચોક્કસ. જો વિવેચન જ ખોટું વલણ અપનાવે, જો એ જ ઊંચી કલાત્મકતાને બદલે સસ્તી લોકપ્રિયતાને મહત્વ આપે, તો એ વિકાસને બદલે અવરોધ ઊભો કરે.
ખરેખર આ બહુ ઊંડું અને વિચારવા જેવું વિશ્લેષણ છે. તો આ આખી વાતચીતમાંથી મુખ્ય તારણ શું કાઢી શકાય? મને પહેલું એ લાગ્યું કે ગુજરાતી ટૂંકી વાર્તાનો વિકાસ સીધો નથી, પણ પ્રયોગો અને પ્રતિક્રિયાના ચક્રોમાંથી પસાર થયો છે. અને પ્રયોગોના નામે ઘણીવાર ખાલી ઉપરછલ્લું અનુકરણ, પેલા ગતકડા પણ થયા છે.
બીજું, સાહિત્યમાં હંમેશા બે છેડા વચ્ચે ખેંચતાણ રહે છે. એક તરફ છે કલાત્મકતા, નવીનતા, ફોર્મ. બીજી તરફ છે વાચકની સમજ, સુલભતા, જીવનનું પ્રતિબિંબ. આ બે વચ્ચે સંતુલન રાખવું એ જ મોટો પડકાર છે. અને સુરેશ જોશી સ્પષ્ટપણે કલાત્મકતાના પક્ષે છે.
અને ત્રીજું, જે સૌથી મહત્વનું લાગે છે, સુરેશ જોશીનો સ્પષ્ટ મત. વાચકની કથિત માંગણી કે સમજની મર્યાદાના નામે સાહિત્યના સ્તર સાથે સમાધાન ન કરવું, ઉચ્ચ ધોરણો જાળવી રાખવા અને વાચકને એ માણવા માટે કેળવવો, નીચે ઉતરવાને બદલે ઉપર લઈ જવાનો પ્રયાસ કરવો,
હા, આ જ એમનો કેન્દ્રીય સંદેશ છે.
આ વાત પરથી મને એક બીજો વિચાર આવે છે.
કહો ને.
આપણે વાચકાભિમુખતા અને સુલભતા, એક્સેસિબિલિટીની વાત કરી, પણ શું આ શબ્દોનો અર્થ હંમેશા એક જ રહે?
સારો પ્રશ્ન છે.
શું એવું ન બને કે જે રચનાઓ આજે આપણને અઘરી કે ખાલી પ્રયોગ જેવી લાગે છે, એ કદાચ સારા વિવેચન, સમજાવટ અને વાચકની વધતી જતી તૈયારીથી ભવિષ્યમાં વધુ સુલભ બને, અને એ પણ કલાના ધોરણો નીચા ઉતાર્યા વગર?
બહુ રસપ્રદ મુદ્દો. એટલે કે સુલભતા એટલે ખાલી સરળતા નહીં, પણ સમજવાની ક્ષમતા કેળવવી એ પણ હોઈ શકે, બરાબર ને?
હા, કદાચ આ એક વિચારવા જેવો મુદ્દો છે જે આ ચર્ચામાંથી ઉભરી આવે છે.
ચોક્કસ, જેના પર વધુ મનન થઈ શકે.
તો આજની આ ઊંડાણભરી વાતચીત આપણે અહીં પૂરી કરીએ. આશા છે કે સુરેશ જોશીના આ વિચારોએ ગુજરાતી ટૂંકી વાર્તાના વિકાસ, એના પડકારો અને કલાના મૂળભૂત પ્રશ્નો પર આપણને સૌને વિચારતા કર્યા હશે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. ફરી મળીશું.